तारीख 5/7/1991 श्री आत्मसिद्धि शास्त्र गाथा 41-43 ऊपर पूज्य भाई श्री शशि भाई नु भावनगर मा प्रवचन सड़ंग प्रवचन नंबर 15
माइनिंग छे ते शासन होय उते जे माइनिंग छे ते शासन होय तो तथा रूप दशा जी मान्यता साची होय तो दशा पण साची प्रगट थाय જ્યાં આત્માની સુવિચાર દશા પ્રગટે કે હું આત્મા છું નિત્ય છું વગેરે અને છ પદના યથાર્થ વિવેક સહિત યથાર્થ શબ્દનો પ્રયોગ કર્યો છે છ પદના યથાર્થ વિવેક સહિત સુવિચાર દશાથી આત્માનું જ્ઞાન થાય તેને આત્મજ્ઞાન દ્વારા મૂળનો ક્ષય થાય જગતમાં મોહનો નાશ થઈ ન શકે એવી પ્રચલિત માન્યતા છે કે મોહ મટે એવી ચીજ નથી મોહ માયા ચીજ એવી છે કે મટે નહીં અહીંયા એનો રામબાણ ઉપાય બતાવ્યો છે કે જો સુવિચારના પ્રત્યે તો આત્મજ્ઞાન થાય અને મોહનો ક્ષય પણ થાય અહીં તો જ્ઞાન બળનો મહિમા આવ્યો જ્ઞાન ક્રિયાભ્યાન મોક્ષ એવું એક સૂત્ર છે તત્વા સૂત્ર એમાં પંચોતેર છે અમારી પ્રથમમાં એમાં પહેલી આવૃત્તિમાં 247 એવું એક સૂત્ર છે તેમાં અરૂપી જ્ઞાતાપણાની રાગ રહિત જ્ઞાન ક્રિયા આવી એવી જ્ઞાન ક્રિયા આવી અરૂપી જ્ઞાતા ભાવે વિતરાગ ભાવે જે જ્ઞાન પરિણામ એવી જ્ઞાન ક્રિયા તેને જ્ઞાન ક્રિયા જ્ઞાન બધું વચન થઈ ગયું જ્ઞાન અને ક્રિયા બે વચન પણ આટલા શાસ્ત્રોનું જાણ પણ કરવું કે આટલી દેહાદી જળની ક્રિયા કરવી કે પહેલાં આટલા પુણ્ય કરવા એવું કાંઈ એમાં એવું તો ન આવ્યું પણ ચૌયાર કરવો ઔષધ કરવા પરિક્રમણ કરવા પછાણ કરવા એ પણ કાંઈ એમાં ન આવ્યું મોક્ષ માટે કાંઈ ન આવ્યું જ્ઞાન ક્રિયા પણ વિતરાગ ભાવે જ્ઞાનની ક્રિયા થાય તે જ્ઞાન ક્રિયાથી મોક્ષ છે એમાં બીજું કાંઈ કરવાનું વિધાન નથી આત્માનો ગુણ જ્ઞાન જ્ઞાન વિના બીજું કાંઈ આત્મા કરે એમ માનવું એ મિથ્યા દર્શન શૈલ્ય છે એ ખોટી માન્યતાનો શૈલ્ય છે એટલે ગાંઠ છે જ્ઞાનની ક્રિયા વડે જ્ઞાનમાં ઠરે એટલે રાગદ્વેષ નહીં થાય એટલે રાગદ્વેષથી થતી અજ્ઞાનરૂપ કુજ્ઞાન ક્રિયા શૈલ્ય અટકી જશે યથાર્થ જ્ઞાન વડે સમ્યક દર્શનની પ્રાપ્તિ છે દર્શન મૂળનો ક્ષય થાય છે મિથ્યા દર્શન એટલે ખોટી માન્યતા નિજ સ્વરૂપમાં ભ્રાંતિ એ જ્ઞાનની પર્યાય છે આ માન્યતાની પર્યાય છે ભ્રમણા કરાવવામાં નિમિત્ત જે દર્શન મૂળ કર્મ તેનો ક્ષય થતાં જ્ઞાનમાં જે ભ્રમણા થાય છે હું ફલાણો માણસ છું આત્મા છું એમ જણાવવાને બદલે હું ફલાણો માણસ છું એવો જે ભ્રમ થાય છે એનું નિદર્શન મૂળ છે તેનો ક્ષય થતાં ચારિત્ર દશા એટલે વિતરાગતાનું ગોલન વધતા હું સિદ્ધ જ્ઞાતા કેવળ જ્ઞાન સ્વરૂપ નિર્મળ જ્ઞાયક છું જ્ઞાન બિંદ છું એમાં જીનબિંદ છે એમ આત્મા જ્ઞાનનું બિંદ છે એ જ્ઞાનની જાગૃતિ છે જ્ઞાનનું ગોલન થતાં જ્ઞાનમાં જ્ઞાનનું ગોલન થતાં સમસ્ત રાગદ્વેષનો નાશ કરીને જીવ મોક્ષ પદને
પામે
પામે છે અહીં તો તીવ્ર જ્ઞાન દશા વડે મોક્ષની વાત કરી છે એટલે કે મુખ્યપણે એક બે ભવે મોક્ષ પદની પ્રાપ્તિ હોય છે એવી તીવ્ર જ્ઞાન દશા થાય કે એક બે ભાવમાં મુક્ત થઈ જાય મુક્ત થઈ જાય સ્વછંદ એટલે સ્વરૂપની અસાવધાની, એમ નામ સ્વછંદ કરી દો. સ્વરૂપમાં સાવધાની ન રાખે અને સ્વરૂપ સિવાય ઉદય ભાવમાં સાવધાની રાખે, એનું નામ સ્વછંદ, એનું નામ પ્રમાદ, એનું નામ પૂર્વ આગ્રહ. પૂર્વના એને આગ્રહ રાખ્યો છે, પૂર્વગ્રહ. અને એનું નામ આત્માની અભક્તિ. સ્વછંદ એટલે સ્વરૂપની અસાવધાની અને ભ્રાંતિની છેદન દશા, તે સુવિચાર દશા, તે સુવિચાર દશા, તેનું ફળ જ્ઞાન દશા છે. સ્વરૂપમાં સાવધાની કરવી અને ભ્રાંતિને છેદવી, એનું નામ સુવિચાર દશા અને તેનું ફળ જ્ઞાન દશા છે. ચારિત્રમાં વિષય કષાય વાસનાનો છેદન, એ વિતરાગ દશા છે. એ વડે આત્માની છેલ્લામાં છેલ્લી પૂર્ણ પવિત્ર દશા મોક્ષ દશાની મોક્ષ પદની પ્રાપ્તિ થાય છે. તેનું કારણ શુદ્ધ આત્મ સ્વરૂપ એવું નિજ પદ તેની યથાર્થ સુવિચારણાને અહીં સુવિચારણા કહી છે. આ મૂળ છે, મોક્ષ પદનું આ મૂળ છે કે જે મોક્ષની ભૂમિકામાં સુવિચારણા રૂપે હોય. પુણ્યથી કે દેહની ક્રિયાથી આત્માનો ગુણ પ્રગટે એમ અહીંયા નથી કહેતું. પુણ્યથી આત્માનો ગુણ પ્રગટશે, શરીરની ક્રિયા ઉપવાસ આદિ કરે તો આત્માનો ગુણ પ્રગટશે, એવી વાત અહીંયા નથી કરી. હવે સુવિચારના પ્રત્યે તે માટે આત્માના છ પદ ગુરુ શિષ્યના સંવાદ રૂપે આ શાસ્ત્રમાં કહેવામાં આવ્યા છે. શું કહ્યું? આ શાસ્ત્રમાં કહેવામાં આવ્યા છે. આત્મસિદ્ધિ શાસ્ત્ર છે, કવિતા નથી. કવિએ રચેલી માત્ર એ કવિતા નથી, પણ એક શાસ્ત્ર છે. 51 વર્ષ પહેલા આ સમજો મળી જાય તો ઘણા એવું બોલી જાય છે. આત્મસિદ્ધિ શાસ્ત્ર ને શાસ્ત્ર ન કહેવા, રામ છે અંદર, આમ છે, આમ છે. ઉપજે તે શું વિચારણા મોક્ષ માર્ગ ગુરુ શિષ્ય સંવાદથી બાકું શતપદ આવી. આ છ પદનો યથાર્થ વિસ્તાર સમજાય તો ત્રિકાળ અવરોધ મોક્ષ માર્ગ સમજાય છે. જો છ પદ યથાર્થપણે સમજાય તો વિરોધ વગર, અવિરોધપણે એટલે વિરોધ વગર, દખલ વગર, સરળપણે સીધે સીધો મોક્ષ માર્ગ સમજાઈ જાય છે. પાત્રતા વિના અને તત્વ પામવાની તૈયારી વિના, બસ આ એટલું સાય છે. પોતાની પાત્રતા વિના અને તત્વ પામવાની તૈયારી વિના પોતાના છંદે જ્ઞાની ના ન્યાયો સમજાય નહીં કાંઈ. પોતાના છંદે જ્ઞાની ના ન્યાયો સમજાય નહીં, સમજાય. પણ શ્રી સદગુરુના આશ્રય વડે અને પોતાની પાત્રતા લાવીને વિચાર કરે તો સમ્યક દર્શન શું છે, લોકોમાં ધર્મના નામ તો એ સમજાય. સમ્યક દર્શન શું છે? લોકોમાં ધર્મના નામે ઘણા મતભેદો છે. તેનું કારણ શું? કે આત્માનો લોકોત્તર માર્ગ શું હશે તે સમજાય. પ્રશ્ન છે, લોકોમાં ધર્મના નામે ઘણા મળી ગયું, તેનું કારણ શું? એવી જિજ્ઞાસાથી આત્માનો લોકોત્તર માર્ગ સમજાય. વિચારના જો સારી યોગ્ય તો એને વિચાર કરે કે આમાં સત્ય શું. આ કહે છે કે અમારો ધર્મ સાચો, પેલા કહે છે કે અમારો ધર્મ સાચો, કે અમારી પાસે આવો તમને મોક્ષ મળી જાય, કે અમારી પાસે આવો મોક્ષ મળી જાય, સાચું શું? તો લોકોત્તર ધર્મ છે એનું સમજાય. તો સુવિચાર દશાથી સતત વિચાર કરે. સુવિચાર દશા એટલે આત્માનું હિત આ રીતે થાય કે ન થાય, આ કહે છે તે રીતે આત્માનું હિત થાય કે ન થાય, પેલા કહે છે એ રીતે આત્માનું હિત થાય કે ન થાય, તુલના કરે. અને જ્યારે વિચાર ભેદો છે, મતભેદો છે, ત્યારે તુલના કરે. કે આત્મહિત કરવામાં બળવાન ન્યાય કોનો છે? કોઈ નહીં કે તમે પાપ કરો, ચોરી કરો, લૂંટફાટ કરો, છેતરો બીજાને, એવું કોઈ કઈ નહીં કે ધર્મના ઉપદેશકો એવી કોઈ વાત નહીં કરે. બધા વાત સારી કરશે, પણ બધાની સારી વાતમાંથી તુલના કરીને કોની વાત સૌથી વધારે સારી છે? લીલો લેવા નીકળે અને શાક માર્કેટમાં કોઈ દુકાનમાં તો કોણ કોઈ દુકાનમાં ભીંડો હોય, પણ કોની ક્વોલિટી સારી છે? ભાવ ભલે ચાર ના આખાના કિલો એ વધારે હોય, રૂપિયો વધારે હોય, પણ ક્વોલિટી કોની સારી છે? ક્યાંથી માલ લઈએ છીએ? ગમે એનો માલ લઈ લઈએ છીએ? બધા વેચવા બેઠા છે, બધાનો માલ લઈએ છીએ, ગમે એનો લઈ શકે નહીં. જયારે પૈસા દઈને માલ લેવો છે તો પછી સારો માલ શું કરવાનો લેવો? એમ પોતાની સમયનો ખર્ચો કરવો છે, પોતાની શક્તિનો ખર્ચો કરવો છે, તો કોણ પરમ સત્ય કહે છે? ઉત્કૃષ્ટ વાત કોણ કરે છે? એની તુલના કરીને, તોડીને, પરીક્ષા કરીને નક્કી કરે એમ કહે છે. સુવિચાર દશાથી સતત વિચાર કરે તો ત્રણ લોક અને ત્રણ કાળના બધા ન્યાય છે તેમ સમજાય, ન સમજાય એવું નથી. થોડોક રસ લઈએ પોતાના હિત માટે તો સમજાય એવું છે, ન સમજાય એવું કાંઈ નથી. કદાચ કોઈને થોડી વાર લાગે, કોઈને વધારે વાર લાગે, અને એનું કારણ એ પોતે છે કે પોતે પહેલાં બરાબર સમજ્યો નથી, ઊંધો સમજ્યો છે, સાચું સમજવાની દરકાર કરી નથી અને ખોટું સમજણ દ્રઢ કરી નાખી છે. તો જેને ખોટી દ્રઢતા વધારે હશે ને થોડી વધારે વાર લાગશે, ખોટી દ્રઢતા ઓછી હશે ને ઓછી વાર લાગશે, એવું ગણિત છે એમાં. પણ વહેલું મોડું થાય એમાં મુમુક્ષુને મૂંઝવણ ન થાય, મૂંઝાય નહીં. અવિકારી, શાંત, પરના નિમિત્ત વિનાની સહજ જ્ઞાતા શક્તિ છે પોતાની. અવિકારી શાંત સ્વભાવ છે પોતાનો, જેમાં નિમિત્તનો સદભાવ નથી એવી જ્ઞાનની શક્તિ છે. તે હું છું અને આ પ્રકૃતિના નિમિત્તનું, પ્રકૃતિના નિમિત્તે જે કોઈ વિકારી પરિણામ થાય છે તે હું નથી. બીજું બધું એ પર છે, પર છે એટલે બીજું છે, હું નથી. એમ સ્વતત્વને જેમ છે તેમ તે જાણે. અનેક વેશ એટલે સાધુના કે ધર્મના વેશ, વાળાના મતાગ્રહ એટલે સંપ્રદાયના મતાગ્રહ એને ટળી જાય છે. એ સાચું સમજવા માગે છે એને સંપ્રદાયના મતનો આગ્રહ છૂટી જાય છે, ખોટી માન્યતા ટળી જાય છે. પોતે શૂન્ય શ્રદ્ધા અને મિથ્યા શ્રદ્ધાના વિચાર કરે. સાચી શ્રદ્ધા કોને કહેવાય, ખોટી શ્રદ્ધા કોને કહેવાય? સમ્ય જ્ઞાન અને મિથ્યા જ્ઞાનનો પણ વિચાર કરે. સાચું જ્ઞાન કોને કહેવાય, ખોટું જ્ઞાન કોને કહેવાય? સમ્યક ચારિત્ર અને મિથ્યા ચારિત્રનો પણ યથાર્થ વિચાર કરે. સાચું આચરણ કોને કહેવાય, ખોટું આચરણ કોને કહેવાય? આચરણ ચારિત્ર કહે છે. એમ શ્રદ્ધા જ્ઞાન ને આચરણનો સાચા ખોટાનો વિચાર કરે છે. પરની દયા એટલે બીજા પ્રાણીઓની દયા, પુણ્યભાવ, દેહાદીની ક્રિયા એટલે ઉપવાસ વગેરે, વ્રત વગેરે, બાહ્ય જળજનિત વ્યવહાર એ બધાનો ભેદ જ્ઞાન સહિત વિચાર કરે. એમને વિચાર ન કરે, ભેદ જ્ઞાન સહિત વિચાર કરે કે આમાં શુભરાગ કેટલો અને જ્ઞાનની ક્રિયા કેટલી. પુણ્યનો વિચાર કરે, વ્રતનો વિચાર કરે કે દયાનો વિચાર કરે, પણ ભેદ જ્ઞાનને સાથે રાખે એમ કહે છે. આ ફળ છે, આની કામ કરવાની આ ફળ છે. શુભ ભાવ આવશે ખરા, અશુભ ભાવે આવશે અને શુભ ભાવે આવશે, પણ ભેદ જ્ઞાન સાથે કરે. એ બધાનો ભેદ જ્ઞાન સહિત વિચાર તે કરે છે. આ કોણ શું વિચારણા વાળો? હવે આ વિચારણાના આશરે સમ્યક દર્શન જ્ઞાન અને સમ્યક જ્ઞાનમાં સ્થિર થવારૂપ જે જ્ઞાનની રમણતારૂપ ચારિત્રમય આત્મધર્મ એવો જે મોક્ષ માર્ગ અહીં ગુરુ શિષ્યના સંવાદ રૂપે કહેવાશે. તેમાં શિષ્ય આત્માર્થી છે, આ શરત મૂકી છે. ગુરુ શિષ્યના સંવાદ રૂપે કહેવાશે, એમાં શિષ્ય છે એ આત્માર્થી છે. આત્માનું હિત કરવાનું જેનું પ્રયોજન છે સેવા પ્રયોજન વાળો શિષ્ય છે, જે આત્મહિતના પ્રયોજન અર્થે આવેલો છે, એને આત્માથી કહીએ કે મારે મારું હિત કરવું છે, મારું હિત ન થાય એવું મારે કરવું છે, એવું જ એનો દ્રષ્ટિકોણ છે, એવો શિષ્ય આત્માર્થ છે. તે શ્રી ગુરુને લક્ષ્ય વર્તમાનો કામી છે, અને શ્રી ગુરુ જે આત્માનું હિત થાય એવો જે ઉપદેશ આપે છે, તો એમની આજ્ઞા અનુસાર એમના ઉપદેશ અનુસાર વર્તન કરવાનો એ ઈચ્છુક છે. શિષ્ય પોતે ક્યાં એકતો છે તે શ્રી ગુરુ સમજે છે. શ્રી ગુરુને ખબર છે કે જીવ ક્યાં એકતો છે, કેમ કે વિશેષ જ્ઞાની સાચા હિતનો કામી સુવિનિત શિષ્ય જેવો વિનય વાળો દીધો છે. ગમે તમને બોલે, ગમે તમને વર્તે, સાચા હિતનો કામી અને સુવિનિત શિષ્ય, સારી રીતે જેને વિનય સંપન્નતા આવી છે એવો શિષ્ય, ગુરુ પાસે તત્વ સમજવા આવ્યો તે સમજાવીને પાછો જવાનો, આવી લાયકાત વાળો આવ્યો તો એ સમજીને જશે, સમજ્યા વગર નહીં જાય. એમ કહે તત્વને પામવાની તૈયારી વાળા લાયક પ્રાણી જ ગુરુ પાસે આવે છે, બીજા તો ગુરુ પાસે આવ્યા હોય તો નહીં આવ્યા બરાબર છે. એમ કહેવું છે શ્વેતાંબર શાસ્ત્રમાં પરદેશી રાજા અને કેશી ભગવાન નો સંવાદ આવે છે. કેશી મુનિ તમારામાં છે,
અમારે ખાલી શ્વેતાંબર પરદેશી રાજા અને કેશી ભગવાન નો સંવાદ આવે છે.
શ્વેતાંબર શાસ્ત્ર માં પરદેશી રાજા અને કેશી ભગવાન નો સંવાદ આવે છે, તેમાં પરદેશી સાચો જિજ્ઞાસુ છે, પોતાની પકડ રાખવા માંગતો નથી, તેથી બરાબર ઘર બેસાડવા માટે આશંકા કરીને પૂછે છે અને કહે છે કે તમે કહો છો તે વાત સાચી લાગે છે, પણ તે શી રીતે તે સમજાવો. આશંકા ને શંકામાં શું ફેર છે? શંકા કરે છે એ અવિશ્વાસને કારણે શંકા કરે છે, કે કોને ખબર, ગુરુ સાચું સમજાવતા હોય તો ખોટું સમજાવતા હોય, શું કહે કોને ખબર, માટે માનવું ન માનવું કાંઈ આપણે નક્કી નથી થતું. એટલે ગુરુ ઉપર વિશ્વાસ નથી એવી રીતે પ્રશ્ન પૂછે, એ શંકા સહિત પૂછે છે. અને ગુરુ સત્ય કહે છે પણ મને સમજાતો તે નથી, માટે હું પૂછું છું, એવા પ્રશ્નને આશંકા કહેવામાં આવે છે. આમ શંકા અને આશંકા વચ્ચે આ તફાવત છે. એટલે એમ કહે છે, તમે કહો છો તે વાત સાચી લાગે છે, પણ તે શી રીતે સાચી છે તે મને સમજાવો, મને બરાબર સમજાતું નથી, મારી મારો દોષ છે. આપ તો બરાબર જ કહેતા છો પણ મારો દોષ છે. વ્યવહારમાં તો જે વિષયમાં જે નિષ્ણાત હોય એનું માન્ય રાખવું પડે છે. ડાક્ટરને ઘરે બોલાવ્યો હોય તેમાં પોતાનો દાદા પણ કામ ન આવે, બહુ બોલતો એને એમ કે તમે આ દવા લખી પણ કદાચ આમાં એમ સાંભળ્યું છે કે આ દવાથી આવું નુકસાન થાય છે, પણ ભલે તમે દવા લખી દીધી હું નહીં લઉં, તો ઉલ્લંઘન કરતો પછી મને નહોતો બોલાવો, શું કે તો પછી મને નહોતો બોલાવો, અને વિશ્વાસ નહોતો મારા ઉપર તો મને બોલાવવાની જરૂર નહોતી. એમ પોતાથી જે વિષયમાં જે વધારે જાણનાર હોય એનું માન્ય રાખવું, કે પોતે ઓછું સમજતો હોય છતાં એમ દાપણ કરે કે નહીં આમ આમ કરવું જોઈએ આમ ન કરવું જોઈએ, એ વાત બરાબર. કેશી મહારાજ ચાર જ્ઞાનના ધણી હતા, મતિ શ્રુત અવધિને મના કરે, અને પરદેશી રાજા આત્માને માનતો નહોતો, નાસ્તિક હતો, એ આત્માને નહોતો માનતો. આત્માને જાણવા માટે ઘણા પ્રશ્નો જિજ્ઞાસાથી તેને પૂછ્યા હતા, શંકા રાખીને નહીં, આ શંકાથી પૂછ્યા હતા. આ રાજા પરદેશીમાંથી સ્વદેશી થવા ગુરુ સન્મુખ આવ્યો છે. જીવ રાજા પ્રથમ કહે છે કે હું ખરેખર કહું છું કે અમે અમારી ત્રણ પેઢીથી માનીએ છીએ કે આત્મા નથી. શું કહે છે ગુરુને? કે અમારી ત્રણ પેઢીથી તો એવું માનીએ છીએ કે આત્મા નથી. બાપ દાદાના વખતથી અમારી આ માન્યતા ચાલી આવે છે, માટે અમારી માન્યતા તો અમને સાચી લાગે છે. અમારા બાપ દાદાથી જે ચાલ્યું આવે છે એને કેમ ખોટું માનીએ? અમને તો સાચું જ લાગે છે. સાચું લાગે તો જ અમે કરીએ. તે ખોટી હોય તો અમને સમજાવો. શ્રી કૃષ્ણ સ્વામી કહે છે કે તું લોહવાણિયા જેવો મૂર્ખ છે. આવતો છે લોહવાણિયાની કથા આપી
આવે
છે કથા. તું લોહવાણિયા જેવો મૂર્ખ છે. રાજાએ પૂછ્યું કે પ્રભુ લોહવાણિયા કેવો હતો? લ્યો એની કથા જ પૂછી છે. હું કઈ લોહવાણિયાને વાત કરું તો એ બધું કેવો હતો? હું કઈ સમજતો નથી એ બાબતમાં. તે કહો એટલે હું મારી મૂર્ખાઈ ઉપર વિચાર કરીશ, મારા દાંતણ ઉપર નહીં, મારી મૂર્ખાઈ ઉપર હું વિચાર કરીશ કે મારી મૂર્ખતા કઈ જાતની છે. કેશી સ્વામીએ કહ્યું કે હે રાજન, ચાર વણિક જંગલની અટવીમાં જતા હતા. હા, આટી ઘૂંટી વાળો જંગલને અટવી કહે છે, જેમાં અટવાઈ જવાય તે અટવી. પ્રથમ લોઢાની ખાંડ આવી, લોઢું તૈયાર અને સારું લાગ્યું. સારે જેને ગાંઠડી બાંધીને લઈને ચાલ્યા કે ચાલો આપણને માલ મળ્યો. આગળ વધતા ચાંદીની ખાણ આવી. પહેલા ત્રણ જણાએ વિચાર્યું કે લોઢું ફેંકી દઈએ. ત્રણેય જણાએ લોઢું તબીને ચાંદીની ગાંઠડીઓ બાંધી. પણ પેલો લોઢાની ગાંઠડી વાળો કહે કે મને લોઢામાં ઠીક લાગે છે, આટલો ભાર ઉપાડ્યો અહીં સુધી ઉપાડીને લાવ્યો, આગળ છોડી દેવાય કાંઈ શું? પણ પેલો લોઢાની ગાંઠડી વાળો કહે કે મને તો લોઢું સારું ઠીક લાગે છે, મારું ધાર્યું ફળ આમાંથી જ મળશે, માટે મને તો આ લોઢાના પૈસા આવવાના છે. એમ જૂની માન્યતા વાળા એમ કહે છે કે મારી માન્યતાનું ફળ મને મળવાનું છે. તમે ચાંદી આપો કે હોનું આપો, સાચી માન્યતા ને મારે નથી જોતી એમ કહે છે. વળી ચાર જણ આગળ ચાલ્યા, ત્યાં સોનાની ખાણ આવી. પેલા ચતુર્વાણીએ ઠીક એટલે લોહવાણીઓ કીધો, લોઢાને પકડી રાખનારો લોહવાણીઓ. પેલા ચતુર્વાણીએ ત્રણેય જણાએ ચાંદી છોડી નાખી અને સોનું લીધું. લોઢાવાળાએ લોઢાવાળાને લોઢું છોડવા કીધું, ભાઈ છોડી દીધું, આ લોઢું છે, અમે તમને સોનું આપીએ છીએ. પણ માન્યું નહીં કે નહીં, અમે અમારું લોઢું મૂકીએ ને. એને કહે કે મેં તો બહુ મજબૂત ગાંસડી બાંધી છે, હવે મારે છોડવી નથી. એવી દ્રઢ માન્યતા કરી નાખી હોય કે હવે છોડવી નથી. વળી આગળ જતા હીરા માણેકને જવેરાતની ખાણ આવી. એટલે પેલા ત્રણ જણે સોનું ફેંકી દીધું અને જવેરાતની ગાંસડીઓ બાંધી દીધી. પેલાને ઘણું કહ્યું પણ કહે કે મારે તો ગાંસડી છોડવી જ નથી. આ કેવું બને છે આ દ્રષ્ટાંત અનુસાર, કે સાચી માન્યતા વાળો ઘરમાં એક જણ થયો હોય, પગા દીકરાને કે તો બાપનું માને નહીં, અને હગો દીકરો કે તો બાપ માને નહીં. આ પરિસ્થિતિ છે. જયંતિભાઈનું તો ખૂબ દ્રષ્ટાંત સારો છે. જયંતિલાલ વાલજી આ બાજુ વળ્યા, તમે શ્રીમદ વાંચી વળ્યા, પછી ગુરુદેવ બાજુ વળ્યા છે, પછી સ્થાનક વાસી મૂળ સંપ્રદાયના સ્થાનક વાસી ત્રણ ભાઈઓ પહેલેથી નાના ભાઈઓને વ્યવહારિક જિંદગીની અંદર પણ બહુ સાધારણ સ્થિતિમાં અહીંયા આવેલા છે, બહુ સાધારણ સ્થિતિમાં એકદમ. પછી સ્થિતિ પોતાની હારી થતી ગઈ એમ ભાઈઓને વેપારમાં ધંધામાં નોકરીમાં પૈસા આપીને બીજી બીજી રીતે ઊંચા લાવ્યા. ભાઈઓને તો પ્રેમ હોય, મોટા ભાઈ આપણા માટે પછી એમ બી બોલા કીધું કે તમને મારા ઉપર વિશ્વાસ કરો કે નહીં, તમે મારા વિશ્વાસ કરો એમ નહીં કે તમને એવું લાગે ખરું કે હું તમને ક્યારે ઊંડા કૂવામાં દોરડેથી ઉતારું, દોરડું પકડાવીને એમ કહું ઊંડા કૂવામાં જાઓ અને પછી ઉપર દોરડું કાપી નાખો, એવું તમને લાગે ખરું ક્યારે? કે આ હિન્દી ભાષા એવું લાગતું છે કે તમે અમને ક્યાંય ડૂબાડો એ વાત કહે છે. આપણે અત્યાર સુધી જે કુળ ધર્મમાં હતા ને એ છોડી દેવા જોઈએ. આ સમુદ્ર રાજચંદ્રના ગાંધી મહારાજ કે છે સાચું છે, પરમ સત્ય છે. હું તમારો ભાઈ છું ને તમારા આત્માના હિત માટે વાત કરું છું. ઊંડા કૂવામાં ઉતરીને ઉતારીને દોરડું નહીં કાપું. પછી ભાઈઓ પણ આ માર્ગે આવી ગયા હતા. કહેવાનો મતલબ શું છે કે લોકો ઘણું કે પણ બોલો જૂની માન્યતાને ગાંસડે ન છોડે. ત્રણેય જણા એ હીરા બાંધ્યા, પેલા એ લોઢણો રાખી મૂક્યું જૂની માન્યતાને, કે ત્રણ જણા એ હીરા વેચ્યા એટલે કરોડ કરોડ રૂપિયા ઉગ્યા. મંગલા બંધાવ્યા ત્યારે પેલા લોખંડની પકડ વાળો ત્યાંની મહેનત અને માત્ર લોઢાનું મૂલ્ય બે ટંકના રોટલા એને મળ્યા. પેલાને જોઈને પછી પસ્તાવો થયો, પણ હવે શું થાય? એટલે જેમાં નુકસાન જાય અને મોટો લાભ કરે એવી ખોટી માન્યતાને નહીં છોડનાર જેવો હે રાજા, જો તું પણ થઈ અને આ તત્વને ન સમજો તો પછી લો વાણિયાની જેમ વર્તો થશે. સમજવાનું કાણું હતું ત્યારે હિન્દીઓ નહીં, અને હવે આયુષ પૂરું થઈ ગયું, વાત પૂરી થઈ ગઈ. કેમ કે કહેનારનો સંયોગ પણ મર્યાદિત સમય માટે હોય છે. સાચું સમજાવનાર અને સાચું કહેનારનો સંયોગ પણ કાયમ રહેતો નથી. કાં તો કહેનારનું આયુષ પૂરું થઈ જાય ને કાં પોતાનું પૂરું થઈ જાય, અને કાં તો એવી જગ્યાએ ફેંકાઈ જાય કે દૂર દેશાવરમાં ધંધા વેપાર માટે પોતાને જવું પડે રોટલા માટે, એને કોઈ સાચી વાત સમજવા ન મળે. રાજા કહે કે મારે લોહવાણિયા જેવું થવું નથી. રાજાએ કહ્યું હું કાંઈ લોહવાણીઓ નહીં થાવ, સાચું જેમ હોય તેમ સમજવું છે. પછી પુનર્જન્મ આદિ વિશે પણ શંકા સમાધાન કર્યું. પહેલાં આત્માની હયાતી માટે શંકા સમાધાન કર્યું, કોને ખોવાઈ જાય? આત્મા તો પંચમાં ભૂતનો દેહ છે, મશીન છે, ખોટવાઈ જાય, ખરાબ થઈ જાય, નાખી દેવું પડે. પણ આત્મા જુદી વસ્તુ છે, શરીરની મશીનરી જુદી વસ્તુ છે. તો કે હવે પુનર્જન્મનું શું, આગલા પાછલા ભાવનું શું, એનું સમાધાન કર્યું. પછી ઘણા પ્રશ્નો થયા. તેમાં કહે કે હે પ્રભુ, મને હથેળીમાં આમળું દેખાય એમ આત્મા દેખાડો. હવે મારો આત્મા મને દેખાતો નથી, પણ આત્મા આમળું હોય ને દેખાય એવો ચોખ્ખો દેખાડો. પરદેશી રાજાએ તીવ્ર જિજ્ઞાસા દેખાડી. ત્યારે શ્રી ગુરુએ જાણ્યું કે આ જીવ ખોટું છોડીને સાચું તત્વ પામવાનો જિજ્ઞાસુ છે, અભિલાષી છે. જેને ખોટાની પકડ છોડવી નથી તેને કોઈ સદગુરુ પરાણે સમજાવી શકે નહીં, અને પરાણે સમજાવનાર હોય એને સદગુરુ પણ કહેવાય નહીં. સદગુરુ પરાણે સમજાવે કે નહીં, અને સદગુરુ હોય પરાણે સમજાવે પણ નહીં. જુએ કે આને હજી કાળ પાક્યો નથી, રાજુ રાજુ. અહીં જેને ખોટાનો આગ્રહ શીઘ્ર છોડીને સાચું તત્વ ગ્રહણ કરવાની સરળતા છે તેવા જિજ્ઞાસુએ આ ગુરુ શિષ્ય સંવાદ બરાબર સમજવો. સમીપ મુક્તિગામી ભવ્ય લાયક જીવો આ આત્મતત્વ અવિરોધપણે સમજી લેશે. એને પરિભ્રમણનો કિનારો નજીક આવ્યો છે એ પોતાના આત્મહિતની ઘણી રુચિથી અને ઘણી ભાવનાથી આ સમજવાનો પ્રયત્ન કરીને સમજી લેશે. અહીં ત્રણ અધિકાર પૂરા થયા, એવા 11 અધિકારથી આત્મશુદ્ધિ પૂરી થશે. ત્રણ 11 ભાગ કર્યા છે, એમાં ત્રણ ભાગ આ 6 બોલની વિચારણા ઉપજે. જેમ છે તેમ તત્વ પોતાની પાત્રતાથી જીવને સમજાય છે અને શુદ્ધ આત્માને પમાય છે તે પદ હવે કહે છે. સત્પદનું નામ, 6 પદ કયા સમજવાના છે એનું નામ આપે છે. કે આત્મા છે કે નિત્ય છે, છે કરતા નિજ કર્મ, છે ભોગતાવળી મોક્ષ છે, મોક્ષ ઉપાય સુધર્મ. પહેલું પદ આત્મા છે, પછી તે શાશ્વત છે, નિત્ય છે એટલે અનાદિ અનંત શાશ્વત છે, ખરેખર જન્મતો મરમતો નથી. એનો એ જ આત્મા દેહને બદલે છે પણ ધર્મ જન્મતો મરતો નથી, માટે શાશ્વત છે. પોતાના કર્મ કર્મ જેવા ભાવ કરે એવા કર્મને એ કરે છે, હારા માઠા કર્મને એ કરે છે, એ હારા માઠા કર્મના ફળને પણ એ ભોગવે છે, અને એ કર્મ છૂટે એનું નામ મોક્ષ છે. એવો મોક્ષ પણ છે, અને એ મોક્ષનો ઉપાય રૂપી સુધર્મ એટલે સમ્યક સાચો ધર્મ પણ છે. મોક્ષ પામવાનો ઉપાય રૂપી ધર્મ પણ છે. આ 6 પદ જે બરાબર સમજે એને કોઈ પણ પ્રકારનું અસુખ થાય અને સુખી થઈ જાય, મૂંઝવણ ન થાય, દુઃખ ન થાય, અને યથાર્થ પ્રેમ એ તો જન્મ મરણ પણ થાય.
ચિદવિલાસમાં છ ગોળ લીધા છે, 67 સમ્યક દર્શનના ગોળ આવે છે ને આપણે, એમાં ચિદવિલાસ આપણે ચાલે છે ને, પણ 67 સમ્યક તો ના ગોળ લીધા છે, એમાં છ ગોળ આ લીધા
સિદ્ધસેન દિવાકરે ઉપર કહેલા છ પદની ગાથા બે પ્રકારે હકાર અને નકાર માં જણાવેલ છે, અસ્થિ અને નાસ્તિક માં જણાવેલ છે. આ ન્યાયમાં તત્વના જિજ્ઞાસુને બધી મૂંઝવણ ટળી જાય એવું છે. આ છ પદ બરાબર સમજે કે જિંદગીમાં ક્યાંય મૂંઝાય
નહીં,
આ જિંદગીમાં ન મૂંઝાય અને પછીના ભવની જિંદગીમાં પણ ક્યાંય ન મૂંઝાય, એના સંસ્કાર આરે આવે. તૈયારી વાળું કહો કે જેને હવે દુઃખ થી છૂટવું છે અને સુખ પામવા માટે તૈયાર થયો છે એ સમજી જશે એમ કે છે. પ્રથમ પદ આત્મા છે, પ્રથમ પહેલી વાત છે તે આત્મા છે. બીજું પદ તે નિત્ય છે એમ નક્કી કરાવે છે કે આત્મા છે એ શાશ્વત છે, એટલે છે તે સત છે, સત એટલે હોવા પણ એ છે. આ સચ્ચિદાનંદ કહે છે ને આત્માને, એમાં સત એટલે હોવા પણ, સત પણ એ ટકનારો, જ્ઞાન પણ એ જ પરિણમે છે, ચિદ એટલે જ્ઞાન, સત ચિત અને આનંદ એટલે આનંદ, સત પણ એ ટકનારો, જ્ઞાન પણ એ જ પરિણમે છે, પર નિમિત્તની સહાય વિનાનો ત્રિકાળ જ્ઞાન પણ એ નાતા સ્વતંત્ર છે, પોતાનું સ્વરૂપ છે, એક કોઈ પરાધીન નથી, અનંત શક્તિનો ધણી છે અને સ્વતંત્ર છે, કોઈ પણ નિમિત્તની પરાધીનતા આત્માને નથી. ઘણા જીવો એટલે મોટા ભાગના જીવો આત્માને સ્વતંત્ર નિત્ય માત્ર તત્વ માનતા નથી. એ કોને ખબર, મરી ગયો પછી ક્યાં ગયો, એને ક્યાં પહોંચ આવે છે, શું થતું હશે કોને ખબર. માટે આપણે તો આ જિંદગીમાં જેટલી આપણી કલ્પના પ્રમાણેની સરખાઈ છે એની પાછળ આપણે દોડ લગાવો. એમ આત્માને સ્વતંત્ર નિત્ય માનતા નથી પણ નાશવંત માને છે, કે શરીર છૂટ્યું એટલે આત્મા પણ નાશ પામી ગયો. વળી કોઈ આત્માને એકાંત નિત્ય અને કુટસ્થ માને છે, આ સાંખ્યનો અભિપ્રાય છે, આત્માને એકાંત નિત્ય અને કુટસ્થ માને છે, ભવ ભ્રમણ કરે છે, અવસ્થા બદલે છે એમ માનતા નથી. એટલે એકાંત માનવામાં ઘણા વિરોધ આવે છે, તે વિશે આગળ કહેશે, એનો વિસ્તાર આગળ કરશે, એક એક પદનો વિસ્તાર કરશે. આત્મા છે તે પર પણ એટલે બીજા સ્વરૂપે નથી અથવા જળ સ્વરૂપે નથી, અવિનાશી જ્ઞાનપિંડ છે, છે તે સ્વતઃ સિદ્ધ છે, હોય તેનો કદી પણ નાશ થાય જે વસ્તુ ન હોય તે કદી નવી ઉત્પન્ન થાય નહીં, તો અત્યારનું વિજ્ઞાન પણ કબૂલ કરે છે કે કોઈ નવી ચીજની ઉત્પત્તિ થતી નથી, કોઈ ચીજનો સર્વથા નાશ થતો નથી, પણ વસ્તુ રૂપથી રૂપાંતર બદલે છે, અવસ્થાથી અવસ્થાંતરપણાને પ્રાપ્ત થાય છે, બાકી વસ્તુ નવી ઉત્પત્તિ નથી. જેને પોતાનું નિશ્ચિત્વ ભાસે એટલે શાશ્વતપણું ભાસે તેને ક્ષણિક સંસાર દેહાદીનો મોહ ક્ષય થઈ જાય છે. જે પોતે કાયમ છે એમ જ્યારે જોવે ત્યારે એને ક્ષણિક વસ્તુ ઉપરનો મોહ છૂટી જાય છે. જગતમાં પણ તકલાદી વસ્તુ હોય એવી જ કોઈ ટકાઉ વસ્તુ મળી જાય તો તકલાદી ઉપરનો મોહ છૂટી જાય છે. આ કાપડ છે એ બહુ નહીં ટકે ને, આ તમારે વર્ષો સુધી ટકશે, તો જે તકલાદી વસ્તુ ઉપરનો મોહ હોય છે એ છૂટી જાય છે. સંસાર ક્ષણિક છે, આત્મા શાશ્વત છે. સર્પદાર્થને ક્ષણિક મહિના પછી, એટલે સંયોગોને ક્ષણિક મહિના પછી, કેમ કે અમુક કાળ સાથે રહે છે, કાયમ નથી રહેતા, તે અનિત્યના સંયોગથી સુખ થાય, અનિત્ય સંયોગોથી આત્માને સુખ થાય એવું અજ્ઞાન, એવી માન્યતા કે તેમાં મોહ પામવાની બુદ્ધિ થાય નહીં, પછી એનું આકર્ષણ ન રહે. એ તો થોડો ટાઈમ છે, જેમ તો કેમ કે ધર્મશાળા બહુ સારી છે, ગમે એવી સારી ધર્મશાળા આવે પણ એનો મોહ કેટલો થાય
ન થાય
ખબર પડે, કારણ કે આઠ પંદર દાડા છે, રહેવાની છૂટ વધારે નથી, એને એના ઉપર મોહ ન થાય. આ સરકારી ઓફિસરોને સારા સારો બંગલો આપ્યો હોય પણ એને ખબર પડે કે ઓચિંતી ઉપરથી ચિઠ્ઠી આવશે, ઓર્ડર તમારી બદલી ફલાણી જગ્યાએ કરી છે, પહોંચો જલ્દી, આ તારીખે ચાર્જ સંભાળી લ્યો. સાહેબને કોલ કરે પણ એ તારીખે ક્યાંથી સંભાળો, મારે આ બધું ઘર વખરે છે, કુટુંબ પરિવાર ભણતા હોય, છોકરાઓ કેવી રીતે, તો કઈ બધું જેમ કરવું એવું કરજો, એને એમ કે જાઓ પહેલાં ત્યાં પહોંચી જાઓ, તમે વારો મંગલા એ પછી કેવી રીતે મોહ થાય, એને એમાં ખર્ચા કરે પછી એને ખબર છે કે અહીં ખર્ચો પછી નકામ મજા છે, પછી જોવાનું છે અહીંથી. એમ શરીરની બદલી પણ અચિંતી થાય છે, એટલે એની પાછળ શક્તિને સમય કેટલો ખર્ચવો એનો વિવેક કરવા જેવો છે. અનિત્ય સંયોગથી સુખ થાય એવું અજ્ઞાન અને એવી માન્યતા જે છે એ જ્યારે છૂટી જાય છે ત્યારે તેમાં મોહ પામવાની બુદ્ધિ થાય નહીં. ઘણા એમ માને છે, આ જુદી જુદી માન્યતાઓની ચર્ચા કરે છે ગુરુ પ્રવચનમાં, ઘણા એમ માને છે કે કંઈક સેવા કરીએ, શું આપણે બધાની સેવા કરીએ, આ સેવાભાવની માણસો હોય છે ને, સમાજ સેવા કરે, લોક સેવા કરે, બધાના શરીર સારા રહે, દવાખાના ખોલીએ, દવાઓ મફત આપીએ, સંસાર સારો રહે એવી વ્યવસ્થા કરીએ, બધા બધાને ખૂબ કમાણી થાય, બધા સુખી થઈ જાય, દેશની ઉન્નતિ થઈ જાય, ગામની ઉન્નતિ થઈ જાય એવી વ્યવસ્થા કરીએ, એમ અમે કરીએ. પણ એમ અનિત્યને રાખી દેવાનું કરતાં પણ હું માનવું છે, જે અજ્ઞાન છે, એ કોઈ ચીજ કાયમ રહેવાની નથી, પોતે રહેવાનું નથી કાયમ, એ સ્થાને એ ક્ષેત્રમાં એ સંયોગમાં, અને એ પદાર્થો પણ કયામ કાયમ સંયોગ રૂપે રહ્યા એવા નથી. કારણ કે બધા સંસારી જીવોના દેહ કર્મ પ્રારબ્ધના કારણે સારા કે ખરાબ દેખાય છે, કોઈના કરવાથી નહીં. ખુદ ડાક્ટરનો દેહ પણ ખરાબ થાય તો એના પૂર્વ કર્મને કારણે છે, અને સારો રહેતો પણ ઘણા કે છે. એક જણો જુઓ કેન્સરના કાકાની હોસ્પિટલમાં, કાંઈક તમાકુથી કેન્સર થાય, હા ન ખાવી છે, તમે ખાઈને આવ્યા લાગો છો, જો તમારા મોઢમાં ભરાવેલો દૂધો તમાકુ, તો તમે ખોટા છો, 45 વર્ષથી આ તમાકુ ખાવ છો, કે કાંઈ કેન્સર નથી થતું, જો 45 વર્ષથી આ તમાકુ ખાવ છો, શું સમજ્યું, રહેશે ભાઈ તો ખા, તો હવે તારે ખાવું તો ખા, અમે તો એમ સમજીએ છીએ, સમજો શું કામ લાગે, હું તો 45 વર્ષથી ખાઉં છું, મને કંઈ થતું નથી, કહેવાનો મતલબ શું છે કે માણસને એમ થાય છે કે આ સંયોગથી આમ થાય છે, ખરેખર પૂર્વ કર્મથી, એને નથી થયું કેન્સર એનું કારણ કે એનું પૂર્વ કર્મ કેન્સર થાય એવું નથી, પણ તેથી કરીને ગમે તેવું ભક્ષ્ય ખાવું, ગમે તેવા રોગ થાય એવું ખાવું, આજે નહીં તે એના ફળમાં કાલે થશે, બીજા ભાવમાં થશે, પણ અત્યારે નથી થતું, એટલે અત્યારે વર્તમાન સ્થિતિને જોઈને મુસ્તાક થઈ જાય છે, એમ ક્યાં મને કાંઈ થાય છે, વ્યસન હોય બધાને શું થાય છે, ઘણા આ વ્યસનમાં છે, મારા જેવા તો હજારો લાખો માણસો છે, ક્યાં બધાને થાય છે, માટે આપણને પણ નહીં થાય, કાંઈ તારું પૂર્વ કર્મ અત્યારે એ જાતનું ઉદય નથી થયું, પણ જે વ્યસન છે એનાથી જે કર્મ બંધાણા છે એનાથી તો રોગ થવાનો જ છે, ગયો કે માટે પૂર્વ કર્મનો આધાર લઈને ગમે તેવું ખાવું પીવું એ પણ ખોટું છે, અને પૂર્વ કર્મને સમજ્યા વગર માનવું જ નહીં કે નાના પૂર્વ કર્મ જેવું કાંઈ જ નથી, આપણે શરીરને બરાબર હાચવીએ તો હચવાઈ જાય, ન હાચવીએ તો ન હચવાય, જાળવીએ તો જળવાઈ જાય, ન જાળવીએ તો ન જળવાય, માટે શરીરને એટલી બધી કાળજી રાખવી, એટલી બધી દરકાર કરવી કે આપણું શરીર બગડે જ નહીં, વાત આવ ખોટી છે, ગમે એટલું વાંચવું હશે ને એક સેકન્ડમાં ચક્કર આવે ને એઠો પડશે, એક જ સેકન્ડ લાગશે બીજી સેકન્ડ, એને ખબર જ નહીં પડે ક્યારે ચક્કર આવે ને ક્યારે હું પડી ગયો. આમ બને એટલે પૂર્વ કર્મને માનવું જોઈએ અને પોતાનો કર્મ છૂટવાનો એમાંથી રસ્તો, કર્મથી છોડાય મુક્ત થવા એ રસ્તો જ પકડવો જોઈએ. બધા સંસારી જીવોના દેહ કર્મ પ્રારબ્ધના કારણે સારા કે ખરાબ થાય છે, તેમને બીજા કોઈ વડે કર્મફળ ઉપજતું નથી, બીજા કોઈ એને કર્મફળ ઉપજાવે નહીં, કોઈને કોઈ આપે નહીં. માટે સાચા સુખનો ઉપાય આત્માની ઓળખાણમાં છે. આ સીધી વાત છે, સાચા સુખનો ઉપાય
આત્માની ઓળખાણ,
પહેલા આત્માની ઓળખાણ કરવી તેમાં રહેલો છે. પછી એને શું કરવું એટલે એનું કર્તવ્ય શું અને શું ન કરવું એ પછી સમજાયું છે. એ પહેલા આત્માને ઓળખ્યા વિના કર્તવ્ય ને અકર્તવ્યનો નિર્ણય કરે એ સમજણ વગરની પરિસ્થિતિ છે. એમાં સાચો નિર્ણય નહીં કરી શકે. કર્તવ્યને અકર્તવ્ય માનશે ને અકર્તવ્યને કર્તવ્ય માનશે. સુખ બાહ્ય પદાર્થમાં નથી, સુખ બાહ્ય પદાર્થમાં નથી. શ્રીમદ કહે છે કે આ છ ગુણની સુવિચારના પ્રત્યે એને ભલી વિચારના કહેવાય. ભલી એટલે આત્માનું હિત થાય એવી વિચારના કહેવાય. આત્માની વાત યથાર્થપણે સમજીએ, દુઃખ માત્રની કલ્પના ઊભી રહે નહીં, કોઈ દુઃખ ન રહે, આ લાઈને ચડે એને કોઈ દુઃખ
ન રહે,
ન રહે, ગેરંટી માસ્ટર કે સુખી થવાની આત્મા આવી જાય એમ કહે છે. જગતનું કર્યું કોઈનાથી થયું નથી. અનંત જ્ઞાનીઓ પોતાના આત્માનું સાચું હિત કરી ગયા છે. જરા આગળ વધો તો ખબર પડશે કે ત્રણ લોક ત્રણ કાળમાં, ત્રણ કાળનો પાર સમ્યક જ્ઞાન વડે પામી શકાય છે. જ્ઞાન તે બધી મૂંઝવણ ટાળવાનો ઉપાય છે. કોઈ પણ મૂંઝવણ, કોઈ પણ પ્રકારની સમસ્યા હોય જ્ઞાનથી મૂંઝવણ થાય નહીં. આ નિયમ છે, મૂંઝવણ ન થાય, ભય ન થાય, દુઃખ ન થાય, કાંઈ ન થાય, અને એક પૈસાનો ખર્ચ નહીં એવું જ્ઞાન કરવામાં એક પૈસાનો ખર્ચ નહીં. ડાક્ટર તો એમ કે વકીલ હોય તો એમ કે ભાઈ મારી સલાહના આટલા પૈસા બે છે, જ્ઞાનીઓ બધું કાંઈ લેતા નથી. આત્માને કાયમ સુખી થઈ જાય એવી જબરદસ્ત સલાહ આપે કે આત્મા અનંતકાળ માટે સુખી થઈ જાય એ સલાહ વિના મૂલ્ય આપે. એ જ આ જ્ઞાનીઓની જગતના જીવો ઉપર નિષ્કારણ કરુણા છે. ત્રીજું પદ આત્મા કરતા છે, એટલે કે કર્મ તો અનિત્ય છે, જળ છે, અને આત્મા અરૂપી જ્ઞાન ચૈતન્ય છે. પ્રકૃતિ, કર્મની પ્રકૃતિ જળ રૂપી અને મૂર્તિક છે, તે સ્વતંત્ર છૂટા અનંત પરમાણુઓ છે, તે પણ જગતની અંદર ત્રિકાળ સત છે. એ જગતની અંદર કર્મો રહેલા છે, તે જળ ઉદગળ અને અરૂપી આત્માનો સંબંધ અનાદિથી સંયોગ પણે છે. જેમ સોનું અને માટી ખાણમાં અનાદિથી સંયોગ પણે છે, સોનાના રસપણ અને માટીના રસપણો ખાણની અંદર હારે પીડ્યા છે, અનાદિથી છે, કોઈ ભેદા નથી. તેમ આ સંસારી જીવને કર્મ અને આત્માનો સંબંધ અનાદિથી ચાલ્યો આવે છે, સંયોગ પડે. તે જળ કર્મો રાગ દ્વેષનું નિમિત્ત પામીને નવા આવરણ રૂપે એક ક્ષેત્રે બંધાય છે. એ જગતમાં જે કારણો વર્ગણા છે, જીવ જ્યારે રાગ દ્વેષ કરે ત્યારે એ રાગ દ્વેષના નિમિત્તે એને કર્મ બંધાય છે. તે ક્ષેત્રે રહેલા જૂના કર્મો ક્રમે ક્રમે ખરે છે અને પહેલા બાંધેલા કર્મ ભોગવાઈ જાય એટલે એ ફરી જાય છે. એ ભોગવતી વખતે જે રાગ દ્વેષ થાય ત્યારે નવા પાછા બંધાય છે અને નવા બંધાયા કરે છે. એમ જ્યાં લગી જીવ અજ્ઞાન દશામાં છે ત્યાં સુધી નવા કર્મ એ બાંધ્યા કરે છે. એ કર્મ ન કરતા જીવ કહેવો એ ઉપચાર દ્રષ્ટિથી છે, એટલે ભીના ઘડાની જેમ છે. બાકી સાચી દ્રષ્ટિથી જળ ઉદગલની ક્રિયાનો આત્મા કરતા નહીં, એ તો એના ગુણધર્મો એવા છે કે સ્વયં બંધાઈ જાય છે. પણ આત્માના રાગ દ્વેષમાં નિમિત્ત પડે છે એટલે આત્માએ કર્મ બાંધ્યા એમ કહેવામાં આવે છે. આત્મા એ તો ભાવ છે સારા માથા, કર્મ તો આપોઆપ બંધાઈ જાય છે. એટલે જળની ક્રિયા આત્મા કરતો નથી, પણ જીવ અજ્ઞાન દશામાં જૂના કર્મના ઉદયની સાથે જોડાઈને રાગદ્વેષ કરે છે, ત્યારે તે રાગદ્વેષના નિમિત્તે નવા કર્મ પાછા એ ક્ષેત્રે આવે છે. તે દ્રય કર્મ પોતાના કારણે કે પોતાના ગુણધર્મના કારણે સ્વયં આવે છે, એને એનું બંધન થયું એમ કહેવામાં આવે છે. એનો કરતા ચેતનાત્મા તો કાર્યક્ષેત્રની મર્યાદા સાથે સાથે સમજાવતા જાય છે. જો પદ છે કે કર્મનો કરતા જીવ છે, ગુરુદેવ એમાંથી એમ સમજાવે છે કે જીવ કર્મ બાંધે છે, એ તો જીવ રાગદ્વેષ કરે છે ને એના નિમિત્તે એક સાત એક ક્ષેત્ર સંબંધ થાય છે એની માણે કરી છે. વાસ્તવિકપણે જીવના ભાવ જીવ કરે છે અને કર્મની અવસ્થા કર્મ કરે છે, કર્મની પર્યાય જીવ કરતો નથી. પ્રાગ્ઞના બે પલ્લા હોય, એક પલ્લામાં વજન વધારે મૂકે તો બીજા પલ્લાને અડ્યા વગર ઊંચું થઈ જાય, કે બીજા પલ્લાને ઊંચું કરવું પડે, આપોઆપ થાય એવું અહીંયા જીવમાં ભાવ થાય એટલે આપોઆપ કર્મના પરમાણુની ક્રિયા થાય, સંબંધમાં થવાની થાય છે. એમ સમજ કર્મ એટલે ક્રિયા, કર્તવ્ય. ચૈતન્યની ક્રિયા ત્રિકાળ જ્ઞાનપણે રહેવું તે જ છે. હવે આત્માને આત્મજ્ઞાનની વાત થોડી સમજાવે છે. પદ તો છે આત્મા કર્મનો કરતા છે એ વાતની. અહીંયા કહે છે કે કર્મ એટલે ક્રિયા અથવા કરવા યોગ્ય, એને કર્મ કહે છે. ગીતામાં એક પદ આવે છે, યોગ કર્મ સુકૌશલમ. યોગ કોને કહેવો, યોગનું મહત્વ ઘણું છે ને, કેમ કે યોગનો વિષય જગતમાં આદાયનો છે. ત્યારે કોઈ કને પ્રાણાયામની ક્રિયાને, કોઈ શ્વાસોશ્વાસની, કોઈ ઈંગળા પીંગળા નાડીને, કોઈ બીજી ત્રીજી બધા એના પ્રયોગો જુદા જુદા છે. શ્વાસના અને પવનના રોકવાના એને બધા યોગ કહે છે. ગીતાને એની વ્યાખ્યા બીજી કીધી છે, યોગ કર્મ સુ કૌશલ. જે કર્મ કરવામાં કુશળ હોય એને યોગ કહેવો. કર્મ એટલે શું કે કાર્ય. કાર્ય કરવામાં કુશળ, કેવું કાર્ય કરવામાં કુશળ, કે પોતાનો જે ધર્મરૂપી કાર્ય છે અથવા પોતાનું પવિત્રતારૂપી કાર્ય છે, નિર્દોષતારૂપી કાર્ય છે, એને જે કરવામાં કુશળ છે તેને યોગ કહેવો. જૈન દર્શનમાં યોગની વ્યાખ્યા બીજી રીતે કરે કે યોગ, યોગ શબ્દમાં મૂળ ધાતુ યુજ છે. યુજ યોગ એટલું જાણી જોડાવું, જોડાવું તો સારું છે, મારો તમારો યોગ થઈ ગયો કે આપણે ધંધો હારે કરીએ છીએ, યોગ થઈ ગયો એટલે જોડાઈ ગયા. મૂળ ધાતુ યુજ યુજ એટલે જોઈન થવો. આત્મા પોતાના પરિણામને પોતાના સ્વરૂપમાં જોડી દે, આત્મા પોતાના પરિણામને, જ્ઞાન દર્શન ચારિત્રના પરિણામને પોતાના સ્વરૂપમાં જોડે તેને પરમાર્થ યોગ કહેવામાં આવે છે. આમ છે કર્તવ્ય લીધું ને, કર્મ એટલે કર્તવ્ય. કર્મ એટલે ઓલા જળ કર્મ ન લીધા, નો કર્મ ન લીધા, કર્મના ફળ ન લીધા. કર્મ એટલે કર્તવ્ય. એટલે આત્માનું કર્તવ્ય શું, કે ચૈતન્યની ક્રિયા ત્રિકાળ જ્ઞાનપણે રહેવું તે જ છે. પોતાના જ્ઞાતા દ્રષ્ટા ભાવે રહેવું, વિદરાગ ભાવે રહેવું, રાગદ્વેષ રૂપના ભાવે ન પરિણમવો, એનું નામ કર્તવ્ય છે. એને કર્મ, એ આત્માનું કર્મ કહેવામાં આવે છે. એટલે આત્મા જ્ઞાનનો જ, એવા વિતરાગી જ્ઞાનનો જ કરતા છે. તે આત્મા કાં તો રાગદ્વેષ રૂપ થઈને કુજ્ઞાનનો કરતા થાય, અથવા રાગદ્વેષ મટાડીને સમ્ય જ્ઞાનનો કરતા થાય. બસ કાં તો શરીર રોગિષ્ટ રહે ને કાં તો નિરોગી રહે, એમ કાં તો આત્માને અજ્ઞાન કુજ્ઞાન થાય ને કાં તો સુજ્ઞાન સમ્ય જ્ઞાન થાય, આત્મજ્ઞાન થાય. પણ જળની ક્રિયાનો કરતા આત્મા ભેદના સાથે કરાતા જાય છે. તથા વ્યવહારથી એક ક્ષેત્રના સંજોગના કારણે કરતાપણાનો ઉપચાર કરવાથી જીવ કર્મનો કરતા કહેવામાં આવે છે. જેમ કુંભાર માટીના ઘડાને કરે છે એમ. આત્મા કયા કર્તવ્યનો કરતા છે અને કઈ દ્રષ્ટિથી પરનો કરતા કે માત્ર નિમિત્ત હોવા છતાં કહેવાય છે, એ ત્રીજા પદમાં આગળ ન્યાયપૂર્વક આગળમાં ન્યાયપૂર્વક યુક્તિ સહિત કહેવામાં આવશે. તો હજી સામાન્ય વ્યાખ્યા છે છ પદની, પછી એક એક પદનો વિસ્તાર કરશે. આત્મા કરતા છે એનો વિસ્તાર તો આગળ કરશે. કોઈ પ્રશ્ન કરે કે શાસ્ત્રમાં વ્યવહારથી જીવને જળકર્મનો કરતા કેમ કર્યો છે, કે તેનું કારણ કે જ્યાં સુધી રાગદ્વેષવાળી જીવની અવસ્થા છે ત્યાં સુધી કર્મબંધન થયા જ કરે છે, માટે કોઈ એકાંત નિશ્ચયાભાસમાં જઈ બેસે અને શુષ્ક જ્ઞાની થઈને કહે કે હું કંઈ જળનો કરતા નથી, કેમ કે હું કંઈ રાગદ્વેષ, કેમ કે રાગદ્વેષ જ્ઞાનમાં નથી, જ્ઞાનમાં રાગદ્વેષ થતા નથી, એમ અજ્ઞાન સહિત પુરુષાર્થીન વાક્યો બોલે તેને એમ કહે છે કે રાગદ્વેષ અને કર્મબંધન તારાથી જ થાય છે, અને ક્રિયાકાંડી જળભાવ વાળાને સાચી દ્રષ્ટિથી યથાર્થ જ્ઞાન સમજાવે છે કે આત્મા ત્રણે કાળમાં જળનો કરતા નથી. શું કહેવું છે કે જે જીવ પોતાના પરિણામ રૂપી ભાવને ન સમજતો હોય એને સમજાવવા માટે એમ કે કેટલું પાપ કરે છે એને ખબર ન હોય, અને વિરાધનાના પરિણામ દેવગુરુ શાસ્ત્રના સત્પુરુષના બીજા ત્રીજા કરે એને ખબર ન પડે કે કેટલું ભયંકર પાપ કરવું છે, એને શું કે ભાઈ આ કર્મ બાંધમાં તો આત્મા કંઈ જળ કર્મ નથી બાંધી ઉપર, પણ એને શું કે આવા આકરા કર્મ તો બાંધવા, આવા આકરા પાપ કરીશ તો તારા પોતા નીકળી જશે, તો એને કર્મને કર્મના ફળથી સમજાવવો પડે, કેમ કે એને એનો ભય છે. પાછો નિયોગ પ્રતિકૂળ થાય તો એનો ભય એને લાગે છે, માટે એ જેનાથી જીતો હોય ને એને બતાડવી પડે. નાનો છોકરો છે એ કુવા પાણી રમવા જાય, માને નહીં, હં ક્યાં નહીં રમવાનું, પડી જાય તો ક્યાં જમવા જાય, પછી શેનાથી જીએ, કઈક શેનાથી જીતો હોય, બાઘડા ભૂત છે, લો અંદર ભૂત થાય છે, અંદર બાઘડા છે, જો તને મોટા મોટા ડોળા વાળા દેખાશે અંદર, હં હોય ની અંદર, પછી જેનાથી જીવે એને તેને દેવડાવે. અજ્ઞાને સુબુદ્ધિ વાળા જીવો ભાવને ન સમજી શકતા હોય, પોતાના પરિણામની ઉપર એનો ખ્યાલ ન હોય, લક્ષ ન જતું હોય, તો એને એના કર્મબંધનથી ને કર્મબંધનના ઉદયરૂપ ફળ કેવા આવશે એનાથી એને સમજાવવા પડે છે. ક્રિયાકાંડી હોય એને એમ કે જળભાવ વાળાને સાચી દ્રષ્ટિથી યથાસંતાને સમજાવે છે કે આત્મા ત્રણ કાળમાં જળનો કરતા મનવચન કાયમી ક્રિયાથી ધર્મ માને છો, એક ઉદગમના પરિણામ તારા કર્યા થતા નથી. આત્મા માત્ર પોતાની જ્ઞાન ક્રિયા જ કરે છે, બીજું કઈ એમ માનવું એ જ જ્ઞાન છે, એમ બે ઉપેક્ષાથી શાસ્ત્રમાં કહ્યું છે. આ છ પદમાં ઘણો નિકાલ છે. શું કે છે? આ છ પદની અંદર બધા ફેંસલા આવી જાય એવું છે. સર્વ કર્તવ્યથી તથા રાગાદિથી જુદો ચૈતન્ય કેમ હોય, તેનો કરતા છે, કેવી વિધિ એ મોક્ષ દશા પ્રાપ્ત થાય, આત્માના જ્ઞાન વડે જ્ઞાનમાં જ સમજણની ક્રિયા કરે છે, આવી સ્વાધીન કરતાની શું વિચાર દશા પ્રત્યે, તો સમ્યક બોધ અને પોતાના પુરુષાર્થથી સમ્યક બોધ પોતાના પુરુષાર્થથી પ્રત્યે અને મિથ્યા દર્શન અને ભ્રાંતિનો નાશ થાય. આ રીતે આત્મા ત્રણેય કાળે પરનો અકર્તા છે, એટલે છે કરતા નિજ કર્મનો, એટલે એમાં કરતા હું અને કારણ હું અને કરતાનું ઈષ્ટ તે કર્મ એ પણ હું, એમાં ત્રીજા પદમાં જ્ઞાનીનું ઈષ્ટ શું અને અજ્ઞાનીનું ઈષ્ટ શું તે સમજાવવામાં આવશે. આ કરતા કર્મનું આવ્યું ને કે જરા વધારે વિસ્તાર કરી દે છે,
ભગવાન નો જય ઓ પરમ કૃપાળુ શ્રી કહાન ગુરુદેવ.